અર્ચના નંબર 22. કેવડા ત્રેજ નામમાં ઓજ તેજ મૃદુ મધુર સ્વર શક્તિ સભર સુરભિ દરેક પર્વના વિવિધ પાવન સ્પંદનો શરીર મનને સ્પર્શે ચેતના ઉત્ફુલ્લ અને વ્યાપક બને ઉર્ધ્વ તરફ જ્યોતિશિખા ગતિશીલ આજના પર્વના અદેઠ સ્પર્શતા સ્પંદનો જીવનમાં એક અનોખી સૂચિ ઝંકૃતિ દિવસની ધન્યતા આરોપાતી નથી સ્વયંભૂ કંપનો અનિર્વચનીય દરેક વ્યક્તિ નિમ્ન સ્તરેથી ઊંચે ઉઠે પ્રકૃતિના સ્થૂળ કરણોથી અજ્ઞાત ક્યારેક અનઅનુભૂત દિવ્ય સૌરભ પ્રભુના આવાસને ધૂપ સળી સરખે પુષ્પો લતાઓ વૃક્ષો મૌલિક મહેકથી દિવ્ય નિરંજિત સૂક્ષ્મ સ્તરીય અબેલ ગુલાલ અને કુમકુમ ઉડતા હોય એવો કોઈને આંતરભાસ પણ થાય આ દિવસ સ્મૃતિને અરે સમગ્ર ચેતનાને જાનવી જળથી સિંચે છે. કેવડા ત્રીજ માં રમાંબાનો પૃથ્વી પર અવતરણ તારીખ 10/9/26 તારીખ 10/9/1926 સંવત 1982 કેવડા ત્રેજ રમાકુંજ. રમાંબાનું વ્યક્તિત્વ ગુણ સમૃદ્ધિથી આલોકિત રોમ રોમ પાવિત્ર્યથી પુલકિત તેના આંદોલનો બહાર નિસૃત થઈને જનમાનસને સ્પર્શે અને આલોડિત કરે છે. આને જ યથાર્થ વ્યક્તિત્વની અભિવ્યક્તિ સમજવી. આ વ્યક્તિત્વ જ શક્તિત્વની અભિવ્યક્તિ છે. ગૌરી ગૌરવર્ણી, તું લક્ષ્મી જ છો, તું માં જગદંબા, તું માં રમાંબા, તારી ધવલ પ્રભા અમારા ચિત્તને આલોકિત કરે છે, જેની પ્રભાનું પાવિત્ર્ય ચો તરફ ફેલાય છે, એનું વિશિષ્ટ વાતાવરણ વર્તાય છે. આ કેવડા ત્રીજ નામની અંદર જ ગજબનું ઓજ છે, તેજ છે, મૃદુતા છે, મધુર સ્વર છે, શક્તિ સભર સુરભિ પણ છે. પૂજ્યભાઈએ ઘણી વખત સમજાવ્યું છે, દરેક પર્વની અંદર વિવિધ પાવન પાવિત્ર્ય આપનાર સ્પંદનો હોય છે. નવરાત્રિની અંદર માના સ્પંદનો એક અલગ જ વાઇબ્રેશન્સ આપે છે, અલગ વાતાવરણ ઊભું કરે છે. રોમ રોમને સ્પર્શે છે, હૃદયને સ્પર્શે છે, શરીર અને મનને સ્પર્શે છે. જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, રામનવમી હોય, ગમે તે હોય, કે પછી ભાદરવાવત છઠ હોય, રમાનાથ ભગવાનનું પ્રાગટ્ય, આ બધા ઉત્સવના દિવસો છે જેની અંદર અલગ જ વાતાવરણ, અલગ જ વાઇબ્રેશન્સ, એના સ્પંદનો ખૂબ પાવનકારી હોય છે, પાવિત્ર્યથી ભરપૂર હોય છે. એ શરીરને સ્પર્શે છે અને મનને પણ સ્પર્શે છે, ચેતનાને ઉત્ફુલ્લ બનાવે છે, આનંદિત બનાવે છે, ચેતના પોતાની સંકીર્ણતા છોડે છે અને વ્યાપક બને છે. જેમ ઉર્ધ્વ તરફ જ્યોતિશિખા ગતિશીલ બને છે, દીપશિખા હંમેશા ઉર્ધ્વ તરફ જાય છે. છોડ અને ફૂલનો ઉઘાડ પણ ઉર્ધ્વ તરફ જાય છે. એવી જ રીતે આજના આ કેવડા તીજના પર્વના અદેઠ સ્પર્શતા સ્પંદનો, જે સ્પંદનો દેખાતા નથી, અદેઠ છે પણ સ્પર્શે છે. સ્પંદનો ચેતનાને ઉત્ફુલ્લ કરે છે, જાગૃત કરે છે, વિશાળ બનાવે છે. જીવનમાં એક અનોખી સૂચિ પવિત્રતાને ઝંકૃતિ લાવે છે, અલગ જ રણકાર લાવે છે, અલગ જ ઝણકાર લાવે છે. આ દિવસમાં ધન્યતા આરોપવાની નથી હોતી, ખુદ સ્વયંભૂ આ દિવસના કંપનો વાઇબ્રેશન્સ અનિર્વચનીય હોય છે, અપ્રાકૃત હોય છે, અપ્રાકૃત જગતનો સ્પર્શ કરાવે છે, ગજબનું વાતાવરણ જામે છે. ચેતના મહેકી ઉઠે છે, વિસ્તૃત થાય છે, એનું ઉર્ધ્વીકરણ થાય છે. દરેક વ્યક્તિ આ દિવસે નિમ્ન સ્તરેથી ઊંચે ઉઠે છે. જે નીચે હોય ત્યાંથી ઉપર એનું ઉર્ધ્વીકરણ થાય છે. વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ ઉર્ધ્વના સ્તરે પદાર્પણ કરે છે. પ્રકૃતિના સ્થૂળ કરણોથી અજ્ઞાત છે પ્રકૃતિએ આપેલા આપણને કારણો, જેમ કે જીહ્વા, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, એટલે કે કાન, નાક, જીભ, ત્વચા, આ બધું જે છે એ પ્રકૃતિના આપેલા સ્થૂળ કરણો છે કે જેનાથી આપણને શું થઈ રહ્યું છે એ જ્ઞાન મળે છે, સુગંધ મળે છે, સ્પર્શ મળે છે. તો આ કરણોથી, પ્રકૃતિના આપેલા આ કરણોથી અજ્ઞાત છે. વ્યક્તિ ઉપર ઉઠે છે ત્યારે ક્યારેક એને આ કરણોથી જ્ઞાન નથી મળતું, પરંતુ અનઅનુભૂત ક્યારેય પણ અનુભવ્યું ના હોય, ક્યારે પણ ખબર ના પડી હોય એવો સ્પર્શ મળે, એવી સુગંધ મળે, એવું સ્વપ્ન મળે, એવું વિઝન મળે, એવો અવાજ સંભળાય, એવો સ્પર્શ થઈ જાય, એવું દર્શન થઈ જાય. અનઅનુભૂત ક્યારેય ના ખબર પડી હોય એવું, એવી દિવ્ય સૌરભ પ્રસરી ઉઠે. પછી એ ગુલાબને પણ હોય, ચંદનને પણ હોય, કેવડાની પણ હોય, માની આપેલી સુરભિ જે અનેક વખત એમણે આપી છે, શ્રુતિમાં આપી છે, પ્રેમસાગરમાં આપી છે, રમાનાથમાં આપી છે, રમાકાંતમાં આપી છે, દરેક જગ્યાએ એમણે અનઅનુભૂત દિવ્ય સૌરભ આપે છે. આવી સૌરભ પણ મળે આવા દિવસે, પ્રભુના આવાસની ધૂપ સડી સરખી, કેવી દિવ્ય સૌરભ! પ્રભુના આવાસ નહીં, પ્રભુના મંદિર નહીં, ખુદ પ્રભુનું જે રાજરાજેશ્વરીનું સ્થાન છે, જેનું રાજભવન છે, એના આવાસ નહીં, ધૂપ સડી નહીં, જે સુગંધ હોય એવી અનઅનુભૂત સુગંધ મળે. પુષ્પો, લતાઓ અને વૃક્ષો મૌલિક મહેકથી દિવ્ય અને રંજિત બને. પુષ્પો, લતાઓ અને વૃક્ષો આ બધાના એક અલગ મૌલિક સુગંધ હોય છે, અલગ સુરભિ હોય છે, એની અલગ સૌરભ હોય છે, જેની અંદર દિવ્યતાથી એ રંજિત બને છે. એ મૌલિક સુગંધમાં પણ દિવ્યતા ભળે છે અને એનાથી એ રંજિત બને છે, આનંદિત બને છે. સૂક્ષ્મ સ્તરીય અબીલ ગુલાલ અને કુમકુમ ઉડતા હોય. આપણે સારો દિવસ હોય, ધારો કે જન્માષ્ટમી, પૂજ્ય ભાઈનો જન્મદિવસ, ગમે તે ત્યારે અબીલ ગુલાલ આપણે ઉડાવીએ, ફૂલોની વર્ષા કરીએ. આ સ્થૂળ થયું, પણ સૂક્ષ્મ સ્તરીય આવા દિવસોએ કેવડા ત્રીજે પણ સૂક્ષ્મ સ્તરીય ઉચ્ચ સ્તરીય અપ્રાકૃત જગતની અંદર અબેલ ગુલાલ અને કુમકુમ ઉડતા હોય એવો કોઈને અંતરમાં ભાસ પણ થાય, એવી અનુભૂતિ પણ થાય. ક્યાંય રણજણ રણજણ નુપુરનો મીઠો ઝણકાર પણ સંભળાય, જે જગદંબાના ચરણોના નુપુરનો અવાજ શ્રુતિમાં પણ સંભળાયો. શ્રુતિના એક એક રૂમની અંદર ના ઉદ્યાનની અંદર પ્રેમસાગરમાં પણ રમાનાથમાં પણ જે સંભળાયો છે એ જ નુપુરનો ઝમકાર કેવડા ત્રીજે સંભળાય તો એ અલગ જ શ્રવણ, અલગ જ સુગંધ, અલગ જ સ્પર્શ, અલગ જ અનુભવ. આ કોઈ આંતરભાસ થાય, આંતર અનુભૂતિ થાય, અનિર્વચનીય સ્વયંભૂ કંપનો મળે, સ્વયંભૂ સ્પર્શ પણ થઈ જાય, સ્વયંભૂ મધુર સ્મિત સહિત મૌલિક મૌલિક મીઠું મીઠું મુખારવિંદ પણ નજરે પડી જાય, એક ગજબની હૃદયને શાતા વળી જાય. આ દિવસે આવી અનુભૂતિ પણ થાય. આ દિવસ સ્મૃતિને અરે સમગ્ર ચેતનાને જાનવી જળથી સિંચે છે. આ દિવસ કેવો પવિત્ર છે, જ્યાં સ્મૃતિ અત્યારે સળવળી ઉઠે છે. રમાંબા અને સ્મૃતિ જાણે સ્મરણે સમુદ્ભૂતા, સ્મરણની સાથે સાક્ષાત્કાર થઈ જાય છે. એમની કૃપા વરસી પડે છે, એમનો વરદ હસ્ત આપણા મસ્તક પર મુકાઈ જાય છે, એમના મુખ પરથી મીઠું સ્મિત અને આંખોમાંથી કરુણા અને વાત્સલ્ય ઝરી ઉઠે છે. એમની ગોદમાં ફરીથી લપાઈ જવાનું, છુપાઈ જવાનું મન થાય છે. આ આસ્વાદ મળ્યો છે, અનુભવ્યો છે. અને અત્યારે અનઅનુભૂત ચેતના પણ એ અનુભવી રહી છે. આ સ્મૃતિ અત્યારે સાક્ષાત્કાર આપે છે. અરે આખી એ સમગ્ર ચેતનાને જાનવી જળથી સિંચે છે. ગંગાના જળથી આખી ચેતના સિંચાઈ જાય છે, ચેતનાનું પવિત્રીકરણ થાય છે, ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે. ચેતના સીમિતતા છોડીને વિશાળતાની અંદર, વિશાળ ગગનની અંદર મુક્ત ઉડયન કરે છે, પ્રશાંતિ અનુભવે છે, અનઅનુભૂત આનંદ અનુભવે છે. આ રમાંબાનું પ્રાગટ્ય, એમનો જ આ અણસાર, આજ કેવડા ત્રીજ, આજ પર્વના વિવિધ અને પાવન સ્પંદનો શરીર અને મનને સ્પર્શીને વિશાળ ગગનમાં એક ગજબનો સ્પર્શ સાક્ષાત્કાર અને સંવાદ આપીને ઉત્ફુલ્લતા અર્પે છે. આજનું પર્વ અદેઠ સ્પર્શતા સ્પંદનો અનુભવે છે અને આ સ્પંદનો વિસ્તૃતીકરણ કરતા કરતા સમગ્ર જગતમાં ફેલાય છે. અર્ચના નંબર 23. વેદનાએ વહન કર્યા આંખોમાંથી અશ્રુ ઝરણા. પ્રભુ, આવી અસહ્ય વ્યથા હશે, તારી મરજીમાં મારી મરજી, તું ઈચ્છે એ મને સ્વીકાર્યા, દેહ ભાવે દુઃખથી અતીત નથી, વિશુદ્ધ પ્રેમ અને ભાવથી રહિત નથી, ભક્તિ પૂજા આરતીનો પ્રેમ છૂટ્યો નથી, માં તારું પ્રભાતી પૂજન ફરી કરી શકીશ, સાયંકાળની રમ્ય આરતી હવે શક્ય છે, ઓટે બેસી ઊંડી ચિંતિત અવસ્થામાં વિચારોની પ્રવાહશીલ ગતિ ચાલુ, ફરી મન વાળી ઉઠી પરિક્રમા હળવી ચાલે કરું, બે ત્રણ ચારેક વાર પુષ્પોને જો, વૃક્ષોને સ્પર્શું, ફૂલ ચૂંટું, પક્ષીઓને સાંભળું, તેમની સાથે આત્મીયતાએ બંધાયેલી નિશ્વાસ નાખી ખૂણે બાકડા પર બેસી વિચારોમાં ઊંડે ઉતરી ચીકુડી સામે દ્રષ્ટિ કરી જોયા કરું, વિચારો અને એક પછી એક ચિત્રાવલીઓ જોતી આ સંધ્યાકાળે છેવટે થાકે, ઠીક પ્રભુ જેમ રાખે એમ કહી હળવે હળવે પગથિયા ચડી હિંડોળે બેસી વિચારોમાં ગ્રસ્ત આરામ કરો. આ અર્ચના જાણે ખુદ રમાંબા બોલી રહ્યા છે, એમની તબિયત ગજબ લથડી, કેન્સરે પગ પેસારો કર્યો, વેદના વધી અને આ વેદનાએ આંખોમાંથી અશ્રુઝરણા વહેતા કર્યા, પણ વાત તો પ્રભુ સાથે જ, પ્રભુ આવી અસહ્ય વ્યથા, હે ભગવાન આટલી વ્યથા આટલી અસહ્ય હશે, તારી મરજીમાં મારી મરજી, એમણે ભગવાનની મરજી સાથે પોતાની મરજી ભેળવી દીધી, ભગવાનની ઈચ્છા એમણે પોતે સ્વીકારી લીધી, દેહ ભાવે દુઃખથી અતીત નથી, દુઃખ તો હંમેશા મળ્યું, શરીરથી મળ્યું, પૂજ્યભાઈની તબિયતની ચિંતાને કારણે મળ્યું, લગ્નને પહેલે જ દિવસે પૂજ્યભાઈને જ માગ્યા, લગ્નના 15મા દિવસે પૂજ્યભાઈને ગજબનો વાયુ ઉપડ્યો જે 3.5 વર્ષ ચાલ્યો, આ વાયુમાં ન ભાઈ સૂઈ શકતા, ન કઈ લઈ શકતા, ન બેસી શકતા, દિવસ રાત ખડે પગે ઊંઘ આરામ કે અન્ન જોયા વિના રમાંબા ખાલી 16 વર્ષની છોકરી ભગવાને જે આપ્યું એ સ્વીકારી લીધું, કોઈ ફરિયાદ ના કરે, કોઈ પોતાની ઈચ્છા જાહેર ના કરે, ત્યારથી અત્યાર સુધીની યાત્રા કન્ટિન્યુઅસ દુઃખમય જ રહે, જે સમય આવ્યો જે પણ આવ્યો બધું ઈશ્વર ઈચ્છા માનીને સ્વીકારી લીધું, પણ એક વિશુદ્ધ પ્રેમ અને ભાવથી રહિત નથી, ભક્તિ પૂજા અને આરતી પરનો પ્રેમ છૂટતો નથી, વિશુદ્ધ પ્રેમ ચાલ્યું રહ્યો, ભાવથી ભગવાનને ભજવાનું અને ભાવ જગતમાં ડૂબવાનું ચાલુ રહ્યો, ભક્તિનો સ્ત્રોત વણથંભ્યો, પણ પૂજા અને આરતીનો પ્રેમ છૂટતો નથી, માં અત્યાર સુધીની જિંદગીમાં આ તો કર્યો, હવે શરીરમાં તાકાત નથી, તારું પ્રભાતી પૂજન ફરીથી કરી શકીશ? સાયંકાળની રમ્ય આરતી હવે શક્ય છે? વ્યથાભરા વિચારો, વ્યથાભરી પ્રાર્થના ગજબની કરુણતા ઉભી કરે છે. ઓટલે બેસીને, શ્રુતિના ઓટલે, શ્રુતિનો ચોક છે એ ઓટલે, ઊંડે ચિંતિત અવસ્થાની અંદર વિચારોની ગતિ પ્રવાહશીલ, સતત વિચારો ચાલુ, ફરી મન વાળે ઉઠું, હળવી પરિક્રમા કરી શકીશ? બે ત્રણ ચાર વાર પુષ્પોને જો, વૃક્ષોને સ્પર્શી શકું, ફૂલ ચૂંટું પ્રેમથી, વાલથી, પક્ષીઓને સાંભળું, એનો કલરાવ, એનો કલશોર, તેમની સાથે એક આત્મીયતા બંધાયેલી છે. નિશ્વાસ નાખી ખૂણે બાકડા પર બેસી જાય, વિચારોમાં ઊંડે ઉતરી જાય, ચીકુડી સામે દ્રષ્ટિ કરીને જોયા કરે છે. વિચારો અને એક પછી એક ચલચિત્રો જોતા આ સંધ્યાકાળે જીવનની શરૂઆતથી અત્યાર સુધી પહોંચ્યા ત્યારના એક એક પ્રસંગના ચલચિત્ર નજર સમક્ષ આવે છે, જેમાં પ્રેમ છે, લાગણી છે, માં છે, વત્સલતા છે, કરુણા છે, ખુદ જગદંબાનું અવતરણ, પણ વ્યથા ભારોભાર કરુણા વહેતી જોવા મળે છે. જીવન આખું જે જન્મથી માંડીને જૂનાગઢ સુધી, લગ્નથી માંડીને અહીંયા શ્રુતિ સુધી, એક પછી એક ચિત્રાવલીઓ નજર સમક્ષ જોતા અનુભવતા સંધ્યાકાળે છેવટે થાકી ઠીક પ્રભુ જેમ રાખ એમ કહી હળવે હળવે પગથિયા ચડી હિંડોળે બેસી જતા, વિચારોમાં ગ્રસ્ત, ભાવાનુભૂતિની અંદર, પ્રેમ વર્ષાની અંદર, વત્સલતાની અંદર ગ્રસ્ત, હવે આરામ કરો. અર્ચના નંબર 24. દિવાળી આવી, દિવાળી આવી, ભલે આવી, આનંદ ઉછાળતી આવી, પ્રસન્નતા વેરતી આવી, ઉલ્લાસ ભેર આવી, દિવાળી આવી, દિવાળી આવી, ભલે આવી, ચોમેર દીપના શૃંગાર સજ્યા છે, તેજના અલંકારોથી દીપ્તિમાન જગત છે, માનવ અંતરમાં આનંદની છોડો છે, મારે દ્વારે રંગોળી પુરાય છે, વિવિધ રંગો શોભી રહ્યા છે, આંખોને હઠાત ખેંચી રહ્યા છે, પણ દીપ મારો બુઝાતા અંતરમાં ગ્લાનીની ઘેરી છાયા પણ છે, ઉત્સવ નિમિત્તે દ્રષ્ટિમાં ના આવે, સૌની સાથે મેળની પ્રસન્નતા રહે, પણ અંતરમાં એ ગ્લાનીની જ્વાળા અવિરત જલતી રહે છે, સ્મૃતિ એને પવન દઈ જ્વલંત રાખે છે. મનોબળથી રાખેલું પ્રસન્નતાનું દર્શન થોડી જ વારમાં સ્મૃતિની છાયામાં ઝાંખું પડે છે. જ્યારે મારા મધર સદેહે હતા ત્યારે દરેક ઉત્સવ અને દિવાળી અનેરો આનંદ અનેરી છોડો હતી. મારા એજ્યુકેશન દરમિયાન હું, ભાઈ અને મારા મધર અને આવનારા ભક્તો અને રિલેટિવ્સ, વાતાવરણ ધમધમતું રહેતું, આનંદનું રહેતું. મારા મેરેજ પછી દર દિવાળી પર અમારે અહીંયા આવવાનું જ એ નક્કી જ હતું. આવવાનો ઉત્સાહ મને, બાળકોને, દિલીપને, બધાને રહેતો. અનેરો આનંદ આવતો. વાતાવરણમાં ચહલ પહલ, ડિવિનિટી ખુદ, ઉત્સાહનું વાતાવરણ, વાઇબ્રેશન્સ અને અલગ જ આનંદના ઉછાળા રહેતા. હવે મારા મધરના સદેહ ગયા પછીની વાત છે. દિવાળી આવે, ભલે આવે, દિવાળીમાં પ્રસન્નતા, ઉલ્લાસ બધું લઈને આવે, ભલે આવે. દિવાળીનું રૂપ છે, ચોમેર દીપના શૃંગાર સજ્યા છે, ચારે બાજુ દીપ ઝળકે છે. જાણે તેજના અલંકારોથી દીપ્તિમાન જગત છે. આ ઝળકતા દીપો તેજના અલંકારોથી દીપ્તિમાન જગતને કરે છે. માનવના અંતરમાં આનંદની છોડો ઉડે છે. આ પ્રસંગ જ અનેરો છે. મારે દ્વારે રંગોળી પુરાય છે, એટલે કે શ્રુતિના ચોકમાં વિવિધ રંગો શોભી રહ્યા છે અને આંખોને હઠાત ખેંચી રહ્યા છે. પણ મારો દીપ બુજાતા રમામબાના જતા અંતરમાં જ્ઞાનની ઘેરી છાયા પણ છે. ઉત્સવ નિમિત્તે દ્રષ્ટિમાં ના આવે, આ પૂજ્ય ભાઈનું અંતર બોલે છે. સૌની સાથે મેળની પ્રસન્નતા રહે, પણ અંતરમાં એક જ્ઞાનની જ્વાળા છે, ઉદાસીનતા છે, એકલતા છે. જે જ્ઞાનીની જ્વાળા અવિરત જલતી રહે છે અને સ્મૃતિ એને પવન દઈ જ્વલંત રાખે છે. રમામબાની સ્મૃતિ જાણે આ જ્વાળાને પવન મદદ કરતો હોય એવી રીતે, પવનને કારણે વધુ આ જ્વાળા મોટી બને છે, જ્વલંત બને છે. મનોબળથી રાખેલું પ્રસન્નતાનું દર્શન લોકો સમક્ષ, પણ થોડી જ વારમાં સ્મૃતિની છાયામાં ઝાંખું પડે છે. ફરીથી સ્મૃતિ સળવળી ઉઠે છે. લોકોને બતાવવા માટે પ્રસન્નતા બતાવતા હતા, પરંતુ અંતર સ્મૃતિ જાગૃત થતા પ્રસન્નતાનું દર્શન પાછું ઝાંખું પડે છે. રમામબાની હાજરી વખતે શ્રુતિના ઓસરીની બોર્ડર ઉપર એક ટેમ્પરરી સ્ટેજ બનાવવામાં આવતું અને બંનેને ખુરશી નાખીને ત્યાં આસન પથરાતા. પૂજ્ય ભાઈ અને મારા મધર બંને ત્યાં દર્શન આપવા માટે બેસતા, અમે બાજુમાં બેસતા. એ પ્રસન્નતા, એ આનંદ, એ ઉત્સાહ અત્યારે નથી. હવે એ ખુરશી એક બની ગઈ છે. પૂજ્ય ભાઈના હૃદયની વાત કરે, હા મારા હૃદયની અને મારા અનુભવની વાત કરું, કેમ કે આની સાથે પૂરો સુમેળ ખાય છે. બાકી તો ઘણા અનુભવો છે. દર દિવાળી પર અમારે આવવાનું રહેતું, આ દિવાળી પર આવવાનું અંદરથી મન જ નહોતું થતું. બાતો નથી, હવે શું કરવાનું ઘરમાં? ઈચ્છા નથી થતી, ઉદાસ છું. હવે એ તો મળવાના ને, ફોટાના જ દર્શન કરવાના છે ને. આવી આંતરવ્યથા કોરી ખાતી હતી અને દિવાળી નજીક આવી. પૂજ્ય ભાઈના ઘણા સંદેશા આવી ગયા, આવી જાઓ. બરાબર છે, આવવાનું તો હતું, પણ દિલમાં કોઈ ઉત્સાહ નહોતો. હું મારા બેડરૂમમાં મુંબઈની અંદર પ્રેમસાગરમાં સૂતી હતી, પણ મને એવો અનુભવ થયો કે હું શ્રુતિના બેડરૂમની અંદર સૂતી છું. પૂજ્ય બા હાજર નથી એવું લાગે છે, માટે ઉઠીને તૈયાર થવાનું, અર્લી મોર્નિંગ લોકોને મળવાનું, આ બધી બિલકુલ ઈચ્છા નહોતી થતી, એમ જ પડી હતી. મન કામ નહોતું કરતું, શરીર સાથ નહોતું દેતું. એવો અવાજ આવે જાણે કે લોકો શ્રુતિના ચોકમાં ભેગા થઈ ગયા છે અને હું હજી અહીંયા શ્રુતિના બેડરૂમમાં સૂતી છું. દર વખતના નિયમની જેમ મારા મધર ખુદ એકદમ દિવાળી પર તૈયાર થાય, બેસતા વર્ષે એવા તૈયાર થઈને મારી પાસે આવી ગયા. ઊભી થા બેબી, ઉઠ, આ લોકો બધા ભેગા થઈ ગયા, તને એટલી ખબર નથી પડતી કે આપણે તૈયાર થઈ જવાનું છે, હજી એ સૂતી છો? હું ઊંઘમાં, ના ઊંઘમાં નહીં, વ્યથામાં હતી, પણ એમને સાક્ષાત તૈયાર થયેલા જોઈને ચકાચોંધ થઈ ગઈ. આ શું છે, મને શું દેખાય છે? હા, મેં નજરે જોયા, તૈયાર થયેલા જોયા અને મને ઉઠાડતા જોયા. એમાં એ પોતે આવીને મારામાં ઉત્સાહ પૂરતા હતા. હું તૈયાર થઈ ગઈ, હજી તું આમ જ પડી છે, ચાલ જલ્દી ઉઠ, ચાલ તૈયાર થઈ જા, લોકોને મળવાનો સમય થાય છે. અને મારામાં એકદમ જાગૃતિ આવી, અરે આ તો મારા મધર ખુદ મને ઉઠાડી રહ્યા છે, તૈયાર થઈને આવી ગયા છે. હમણાં જ બેસતા વર્ષના દર્શન શરૂ થશે અને હું તૈયાર નથી થઈ, હજી ઉઠી જ નથી. પણ એણે એક અંદર નવું ઝૂમ આપ્યું, અંદર એક અનેરો ઉત્સાહ આપ્યો. એ ફોટો નહીં, એ ખુદ છે એવો અનુભવ આપ્યો અને મારામાં ફરીથી ઉત્સાહ પ્રવેશ્યો. પેકિંગ કર્યું, ગોંડલ આવી ગયા. લાગ્યું કે જગદંબા ખુદ છે, એમના વાઇબ્રેશન્સ છે, એ પોતે જ છે. મને એમણે એવું જ કહ્યું સામે આવીને, તને એમ થયું ને કે ફોટાના દર્શન કરવાના છે? ના, એવું નથી. જો આ હું આવી, હું અહીંયા જ છું. જોયું તે? મારા મનમાં જે હતું કે ગોંડલ જઈને ફોટાના દર્શન કરવાના છે, બાતો મળવાના નથી, પણ ના, એમણે કહ્યું કે હું છું. તને ફોટાના દર્શનનું મગજમાં હતું ને? મારા જે વિચારો હતા એ પણ એ જાણતા હતા. અને એમણે અમારી ઉદાસીનતા ખંખેરીને પોતે અહીંયા હાજરા હજુર છે. એવું બતાવ્યું. અને દિવાળી પર અમે આવી ગયા, હું, દિલીપ અને બંને બાળકો. હા, એકલતા લાગતી હતી, પરંતુ સાથ છે, સાથે જ છે, કન્ટિન્યુઅસ એવો એક અંદરથી અણસાર આવતો હતો. અર્ચના નંબર 25. કારુણ્ય ટપકતી કવિતા હતી. ધૈર્ય અને સહિષ્ણુતાની સાકાર પ્રતિમા. ધૈર્યનો બાંધ અતૂટ, લજ્જાશીલા. ચિત્તવની મોહમય મિતવાણી મોહક હાસ્ય. ચારુ ચાલના પદચાપ મારા અંતરમાં સૂચિ સ્ત્રોતસ્વિની હતી. પૂજ્ય ભાઈ આ અર્ચનામાં કહે છે, એ કવિતા હતી, પણ કેવી કારુણ્ય ટપકતી, એમાંથી સતત કરુણા વહેતી. કારુણ્ય ટપકતું, કરુણાશીલ હતી, કારુણ્યમય માં જેનામાંથી કારુણ્ય સતત અવિરત ટપકી રહ્યું છે, એવી એ કવિતા હતી. ધૈર્ય અને સહિષ્ણુતાની સાકાર પ્રતિમા. ગજબનું ધૈર્ય અને સહિષ્ણુતા, બીજા માટે એકદમ સહિષ્ણુ, એને જાણે સાકાર સાક્ષાત પ્રતિમા હોય એવું એમનું વ્યક્તિત્વ હતું. ધૈર્યનો બાંધ અતૂટ, ગજબની ધીરજ. ધૈર્ય કદી ખૂટતું નહીં. લજ્જાશીલા, સંકોચમયી. ચિત્તવની મોહમયી. એમનું દર્શન મધુરતાયુક્ત હતું. મિતવાણી, ઓછું બોલતા. મોહક હાસ્ય, હાસ્ય મનને હરી લેતું. માત્ર સ્મિત, એ પણ ખડખડાટ નહીં. મેં જોયું છે, એમને સ્મિત કરતા જ જોયા છે, ખડખડાટ હસતા બહુ ઓછા જોયા છે. ખૂબ પ્રયત્ન કરો ત્યારે ક્યારેક ક્યારેક જ, બાકી એનું સ્મિત જ હોય. પણ મીઠું મધુરું હાસ્ય, ઓછું બોલે, મીઠું બોલે. એમની ભાષા જ મધુમય, એમના શબ્દો જ એક પછી એક જાણે મધુરતા આપણને અર્પતા હોય, માધુર્યમાં આપણને નવડાવતા હોય એવું લાગે. કઈ શો ઓફ નહોતું, આ બધું અંદરથી આવતું હતું. ચારુ ચાલના પદચાપ, લયબદ્ધ ચાલ, અને એના પગલા પડતા હોય તો આપણને ખબર પડે કે એક જ તાલમાં, એક જ રિધમમાં, જાણે એક જ લયમાં આવતા હોય એવું લાગે. એ પણ આપણને મોહી લે. મારા અંતરમાં સૂચિ સ્ત્રોતસ્વિની હતી. મારા અંતરની અંદર, મારા હૃદયની અંદર પવિત્રતાની સરવાણી હતી એવું પૂજ્ય ભાઈ કહે છે. અને એ તો કાયમ રહે. ધૈર્ય એટલું બધું કે પૂજ્ય ભાઈને પણ એ ગજબ ધીરજ બંધાવતા, ગજબ હિંમત આપતા. હિંમત અને ધૈર્ય, શાંતિ, આ બધું રમાંબાની અંદરથી રમાનાથ ભગવાનમાં આવતું અમને બરાબર ખબર છે. ગજબનું ધૈર્ય, ગજબની સહનશીલતા, ગજબની હિંમત, ગજબનો સેક્રિફાઈસ. નથી પોતાની તબિયતનું જોયું, નથી પોતાનું સુખનું જોયું, નથી પોતાના કોઈ આનંદનું જોયું, નથી પોતાના કોઈ આરામનું જોયું. બસ જીવન આખું એમણે પૂજ્ય ભાઈને સમર્પી દીધું. એ સિવાય એનું કઈ જ નહોતું. અર્ચના નંબર 26. ધીમે 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 ચાલે, ધીમે ચારું ચાલ ચાલે, વેલને પંપાળી ફૂલની સુરભિ લે, ધીમે આગળ ચાલે, આસપાસ નજર કરે, પક્ષીઓનો કલરવ ખડીક ધીરજથી સાંભળે, ચંચળતા નહીં, ક્ષુલ્લકતા નહીં, ક્ષુદ્રતા નહીં, ધીર ગંભીર ચાલે, આગળ ચાલે, ધીરે પગથિયા ચડે ઝૂલા પર બેસે, મંદિરમાં દીવો કરે, ધૂપ સડીની ધૂમ્ર રેખા ઘુમરાઓ લેતી ઉપર ઉઠતી, હાથ જોડી પ્રણામ કરે ઉચ્ચારે, સહુનું કલ્યાણ કરજે માં. રમાંબાની તબિયત નરમ થઈ ગઈ, ચાલ એકદમ ધીમી ધીમી પડી ગઈ, ખૂબ ધીમે, છતાં એ લયબદ્ધ ખરી છે. ચારું ચાલ ધીમે પણ સુંદર ચાલ. શ્રુતિમાં આવેલી વેલને પંપાળે, ફૂલોને સુરભી લે, ધીમે આગળ ચાલે, આસપાસ નજર કરે, જાણે શ્રુતિના ઉદ્યાનને, દરેક વેલને, દરેક છોડને, દરેક વૃક્ષને મન ભરે પોતાનામાં સમાવી લેવા માંગતા હોય એવી રીતે નજરથી આ બધાને વાલ કરતા, પક્ષીઓનો કલરવ ઘડીક ધીરજથી સાંભળે, જે પક્ષીઓ કલરવ કરી રહ્યા હોય, ચહચહાટ કરી રહ્યા હોય, એને ઘડીક લાંબો ટાઈમ નહીં, બહુ ઓછો સમય, પણ ધીરજથી સાંભળ્યા. આમાં કોઈ ચંચળતા નહોતી, કોઈ ક્ષુલ્લકતા નહોતી, છીછરાપણું નહોતું, કોઈ ક્ષુદ્રતા નહીં. ક્ષુદ્રતા એન ભાવના તો હોય જ કેમ શકે, બિલકુલ નહીં, 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 નહીં. ધીર ગંભીર ચાલે, આગળ ચાલે, ધીર ગંભીર. થોડું આગળ ચાલે, ધીરે ધીરે પગથિયા ચડે, ઝૂલા પર બેસી જાય. કેમ કે ઓસરીમાંથી રૂમ સુધી જવાની તાકાત જ ન હોય. ઓસરીમાં આવેલા ઝૂલા પર બેસીને થોડો આરામ કર, પછી માના રૂમમાં જઈ મંદિરમાં દીવો કરે, ધૂપ સડીની ધૂમ રેખા ઘુમરાઓ લેતી ઉપર ઉઠતી, દેવપકની સાથે ધૂપ સળી પણ થતી, એની ધૂમરેખા ગોળ ઘુમરાઓ લઈને ઉપર ઉઠતી, ઉર્ધ્વમાં જતી, જાણે એનું પણ કલ્યાણ થતું. હાથ જોડી પ્રણામ કરીને ઉચ્ચારતા, સહુનું કલ્યાણ કરજે માં, વેદકાળમાં ઉપનિષદોમાં આ ભાવના જ વરેલી છે. સર્વે સુખિના ભવંતુ, સર્વે સંતુ નિરામયા, બધાનું કલ્યાણ કરજે. અપાર થયું જગત, અપાર થયું પ્રેમ, ખુદ જગન માતા એની એક એક ક્ષણ કઈ રીતે પસાર થતી હતી, એ પૂજ્ય ભાઈ સુપેરે વિદિત. પૂજ્ય ભાઈએ રમાંબાના ફોટા પર હાથ મૂકીને પોતાની બંને આંખો પર અડાડ્યા છે અને મસ્તક પર ચડાવ્યા છે. એમણે ખુદ કહ્યું છે, આ શક્તિને હું પ્રણામ કરું છું.